કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન સન્નાસે રે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, કરી એટલે હાથી. કેવડું જબરું પ્રાણી છે, જબરું છે ને, બધા કરતા વધારે તાકાતવાળું દેખાય. ગમે તેવા જાડવા હોય તો પણ શૂન્યમાં લઈ અને જેમ ખેતરમાંથી મૂળો ખેંચી એ મૂળિયા હોતા ખેંચી નાખે, આટલી તાકાત હાથીની જણાય છે. પણ સાવજની ગંધ જ્યાં એની અનુભૂતિમાં આવે ત્યાં તો ત્રાસ પામીને ભાગી જાય. એક હાવજ હોય તો કોટી હજારો હાથી હોય તો પણ ભાગી જાય. એનો બીજો અર્થ એવો ઘટાડવો રે કે હજારો હાથીને પણ એક કેસરી સિંહ ભગાડી શકે છે. એક કેસરી સિંહ હજારો હાથીને ભગાડી શકે, તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે. એમ કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન વગેરે અંધકાર છે, માયા બહુ જબરી છે, હાથીના જેવી જબરી છે. પણ પરમાત્માની મૂર્તિ એ કેસરી સિંહ છે, આત્માની તાકાત પણ કેસરી સિંહ જેવી છે. ઉદ્યોત એટલે પ્રકાશ અર્થ થાય, પણ અહીંયા તાકાત. જ્યારે આત્માનું જ્ઞાન થાય કે પરમાત્માનું જ્ઞાન થાય, અથવા તો આત્માને પરમાત્મામાં જ્યારે પ્રીતિ લાગે અને એની અનુભૂતિ જ્યારે થાય, ત્યારે માયા તમામ હટી જાય છે. માયાનું એની પાસે પછી કશું ઉપજતું નથી. માયા ભગવાનના ભક્તની પાસે દાસ બની જાય છે. દેવી હૈશી ગુણમય મમ માયા દુરત્તયા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. બહુ અદભુત પ્રશ્ન વડતાલના પાંચમા વચનામૃતમાં કરવામાં આવ્યો કે મહારાજ, માયા બહુ જબરી છે. ભગવાન સ્વામિનારાયણ કે હા, બહુ જબરી છે માયા. ભલભલાને લૂંટી લેવી જબરી છે. માયા કોઈથી જેતા એવી નથી, તો કે ના, કોઈથી જેતા એવી નથી, કોઈથી નહીં, કોઈથી ડરે એવી નથી, તો કે ના. માયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને તો કાચે ને કાચા ચાવી જાય, એટલી તેની દાઢો મજબૂત છે. શૌભરી જેવાના વૈરાગ તપ સાધનને ચાવી ગઈ, એકલ શ્રીંગીનાને ચાવી ગઈ, પરાશરના ચાવી ગઈ. તમે કલ્પના તો કરો, કૈલાસપતિ વર્ષો સુધી સાધના કરનારા પણ એને ભૂકા કાઢી નાખ્યા. ભરતની વર્ષોની સાધના એને ચાવી ગઈ. માયા કોઈથી નથી ડરતી, એકનાથી ડરે કોનાથી? પરમાત્માથી. પરમાત્માથી રાડ નાખે છે માયા. જ્યારે ભક્ત પરમાત્માનું ભજન કરતા કરતા જેમ આત્માને તાકાતવાન કરે છે, તેમ તે માયા એ ભક્તથી પછી ભાગે છે. મહારાજે પણ મધ્યના 63માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામે એને પછી ભૂંડું સ્વપ્નું પણ આવે નહીં. ભક્ત યાદ રાખજો, એક દાડો તો જીવાત્મા એક સરખી સ્થિતિમાં હતો, પણ જેમ જેમ દાખલો કરતો ગયો, જેમ જેમ કદાચ માનો કે આ ફેરી જન્મો ત્યારે મુક્ત સ્થિતિ વાળો દેખાય છે, પણ આજની તો કાળાંતરે એક દાડો તો સામાન્ય સ્થિતિમાં જ હતો, આજની તો આગળ એને દાખલો કર્યો છે. પણ જેદી તેદી એને દાખલો કર્યો છે અને પરમાત્માની આરાધના કરી. સ્વામી વાતો લખ્યું ને સ્વામી કે આ સૂરજ છે ને એક દાડો માખી હતો. બોલો, હું લખ્યું આ સૂરજ એક દાડો માખી હતો, પણ આ પ્રગટ પુરુષોત્તમની ઉપાસના કરીને ભજન કરી અને આજ આવા પ્રકાશને પામ્યો છે. તો ભક્તો આમાંથી આપણે પણ શીખવા મળે છે, આજ આપણી જે સ્થિતિ હોય તે પણ દાખલો કરતા 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 આપણે પણ ત્યાં પહોંચી શકાય છે. ભગવાનના ભક્તો, હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત તો આવી જઈ ને, અમુકને તો કંઈક નિયમ આપો એટલે તરત એમ કે પણ એ મારથી ન પણ એ મારથી ન થાય. નાગણ ધાવ ઢીલા હોય, તમે કહો છો પણ બીડી નો મૂકી હગું, તમારે કહેવું પણ મને પેટમાં ગેસ થાય, એનું કામ આ માર્ગે હાલવાનું નથી. આ માર્ગે ભક્તો બહુ સાચું કહું, શું આ વ્યક્તિ ચાલી છે. ઘણા લોકો હું માને ખબર આ નવરાન ધંધો છે, પણ હું તો એવું માનું છું ભક્તો, આ જગતમાં ઘણા બધા શરીરો હશે, ઘણા બધા શરીરો હશે, કદાચ મોટા મોટા સૈન્યોને પણ પરાસ્ત કરી શકે એવા શરીરો હશે, ઢીકો મારે શ્રીફળને વધેર નાખે એવા શરીરો હશે, આકાશમાં વિમાનો ઉડાડી શકે એવા શરીરો હશે, પણ બધા શરીરો કરતા શ્રેષ્ઠ શરીર તો એ જ હોઈ શકે માયાને જે ભગાડી શકે. અને માયાને ભગાડવાનું કામ ભગવાનના ભગત સિવાય કોઈની તાકાત નથી, યાદ રાખજો. ભગવાનનો ભગત જ માયાને ભગાડી શકે. અદભુત સ્વામી કડી લખે, સ્વામી કે કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, તેમ આત્માના ઉદ્યોગથી અજ્ઞાન નાશે રે. જેમ જેમ પરમાત્માનું ભજન કરે, જેમ જેમ પરમાત્માનું ભજન કરે, તેમ તેમ આત્મા વધારે વધારે તાકાતવાન, વધારે વધારે તાકાતવાન બનતો જાય, અને પછી આત્માનું ઓજસ તાકાત એટલી બધી અભિવૃદ્ધિને પામે, પછી ત્યાં અજ્ઞાન રહેવા પામે નહીં. તેથી અજ્ઞાન વિદાય લઈ લે. અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન કોને કહેવાય? દાખલા તરીકે કોઈને તમે રીંગણા લેવા માટે મોકલો, જ્યાં રીંગણા લેતો આવ્યો અને પછી બટેકા લઈ આવે અને તમે કહો લાય રીંગણા ન લાવ્યો, તો રીંગણા તો છે, લાવ્યો એ બટેકા, પછી આપણે શું અટકળ માનીએ? આ રીંગણાથી અજ્ઞાત છે, અને રીંગણા કોને કહેવાય એનું જ્ઞાન નથી. એમ ભક્તો યાદ રાખજો, આપણે એમ માનીએ છીએ કે અહીંથી સુખ મળી જાય, અહીંથી સુખ મળે, અહીંથી સુખ, એમ માનીને જગતમાં જ મથમત કરીએ, અન્ય કોઈ જગ્યાએથી સુખ મળનારું નથી, તેમ છતાં જીવન પરિંદ મથીએ, એને શું કહેવાય? એને શું કહેવાય? અજ્ઞાન. શું કહેવાય? હે, જ્યાંથી જે પદાર્થ મળનારું જ નથી અને ત્યાં દાખલો કરીએ એને કહેવાય અજ્ઞાન. રેતીને કોઈ દળે અને વિચારે પછી આમાંથી ડબાણ ડબા તેલ ભરીને પછી અહીંથી એક્સપોર્ટ કરવું છે તો એને જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? શું કહો છો? હે, સમુદ્રને વલોવે અને પછી વિચારે કે આમાંથી ડબા મોઢે ઘી તૈયાર કરવું છે એને જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? અજ્ઞાની કહેવાય ને. એમ જિનમાં તે દાડાના જગતને વલોવી રાખીએ છીએ, જિનમાં તે દાડાના, અને છેવટે એમાંથી કાંઈ મળતું ખરી. પણ ભગવાને આમ ચાવી ચડાવી, કળ ચડાવી છે, ખરી ચડાવી છે. બાકી મહારાજ પ્રથમનો 34મો કીધું, એવી કળ ચડાવી મૂકી ઓટોમેટિક, હાલે જ રાખે, હાલે જ રાખે, હાલે જ રાખે. નતર તમે વિચારો, બાપા તૂટી જાય એટલે દાખલો કરે, બાપા તૂટી જાય એટલો દાખલો કરે, તોય છોકરા ગાળો દે, છોકરા ગાળો દે, અને પોતે બાપાને ગાળો દેતો હોય એ પોતાના છોકરા જાણતા હોય તોય પાછો પોતાનો છોકરા આટલું દાખલો કરે, કેવી કળ ચડાવી કહો. ગજબ ચડાવી કે ના ચડાવી? ગજબ કર્યો ભગવાને. ભગવાન સ્વામિનારાયણ કે એ માયાના પ્રવાહમાં ન વહે એ ભગવાન ભજી શકે અને એ માયાને પાર થઈ શકે. આ તો ભક્તો સત્સંગ થયો, યાદ રાખ સત્સંગ થયો એટલે કાંઈક પાછો વળવાની ખબર પડે. નેત્રુ એવા જોયા છે, છોકરા નો હાચવતા હોય, છોકરા ગાળું દેતા હોય, કેવી કેવી બધી અજ્ઞાનતાની ચાવીઓ ઠાકોર ચડાવી મૂકી છે, અને તોય પણ છોકરા માટે રાત દાડો દાખલો કર્યો. સ્વામી વાતમાં લખ્યું ને, એક જણાને એક ડોશીને એના છોકરાએ મારીને કાઢી મૂકી. બોલો શું કર્યું? મારીને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો. અને ડોશી બહાર દરવાજે રડતી હતી અને એમાં કોઈ ગાડા ખેડૂત નીકળ્યો. ડોશીમાં કેમ રડો છો? તો દીકરાએ બહુ મારીશ કે. અરે છોકરા તમારા આવા છે ને તે. ડોશીમાં કે બોલી બોલ્યો બોલ્યો એ બોલ્યો એક શબ્દ બોલીશ ગમે આવતો મારા છે ને કે. બોલો આટલું જ નહીં, એ પાછો મકાઈનું ભરોટો લઈને જતો હતો. તે ભરોટો લઈને આગળ વધે ને તો ડોશી પાછળથી પોળો ખેંચી લીધો અને પછી પાછો ઘર ખખડાવે ડેલો. એટલે ડેલો ખોલો કે આ મકાઈનો ભારો તમને આપવો છે કે ડેલો ખોલો. ઓલા કે નથી ડેલો ખોલવો. અરે તમતા રહેવાનો જો કાંઈ ને મકાઈનો ભારો લઈ લો. તો એટલે ડેલો ન ખોલ્યો. સ્વામી કે ડોશીએ ડેલો જયારે ન ખોલ્યો ને ત્યારે ફંગોળીને પોળો અંદર નાખી દીધો. આહા કેવી માયા જો ખરા તમે. અક્ષરાનંદ સ્વામી એક બીજું દ્રષ્ટાંત લખ્યું. સ્વામી કે મેં ગામડે ફરતા ફરતા એક ગામમાં ગયા તો ગામના પાદરમાં એક દાદા હરિભગત હતા, બેઠા બેઠા આહુડા પાડતા હતા. મેં કીધું દાદા કેમ ભગત આહુડા પાડો છો? ત્યારે સ્વામીને કહે સ્વામી છોકરાએ માર બહુ માર્યો કે. સ્વામી કે છોકરાએ માર્યા? તો કે હા. ઘરવાળું નથી કે એને રોક્યા નહીં? તો ઘરવાળું છે ને એને રોક્યા નહીં? તો કે એને તેમ કીધું હજી બે ચાર જીક કે. સ્વામી છોકરા એ પ્રકારના છે ને ઘરવાળું એ પ્રકારનું. સ્વામી થાકી ગયો કાંઈક દયા કરો. સ્વામી કે તો હાલો અમારી ભેગા આવું છે. અરે સ્વામી તો કામ થઈ જાય ને કે બેડો પાર થઈ જાય. સ્વામી કે તો હાલો. અને સ્વામીને ભેળા ને ભેળા ગઢપુર આવ્યા. સ્વામીને કે મારે શું કરવાનું? સ્વામી કે તમારે કાંઈ નહીં કરવાનું, દરવાજે બેહવાનું, કુતરા બુતરા અંદર ડેલામ ન કરે બસ એટલું ધ્યાન રાખવાનું, અને કોઈ ભક્તો આવે ડેલો બંધ હોય તો ખોલવાનો, અને તમતારે બે ટાઈમ ભૂખ લાગે બે ટાઈમ ને ત્રણ ટાઈમ ભૂખ લાગે ત્રણ ટાઈમ રસોડે જમવાનું જમી આવવાનું. સ્વામીને કે સ્વામી બહુ મોટી મેર કરી કે સુખ્યો કરી દીધો. અને ભાદરો શરૂ થયો શ્રાદ્ધ પક્ષ. રોજ ખીર ને દૂધપાક ને વિધવિધ રસોઈ શરૂ થઈ. આઠ દસ દાડા થઈને એક દાડો સ્વામી જતા હતા ને ત્યાં આ ભગત ડેલે બેઠા બેઠા ટપ 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 આહુડા પાડતા હતા. સ્વામી જોઈ ગયા. સ્વામી કે ભગત કેમ રડો છો? કોઈ વીજું કાંઈ? તો કે ના સ્વામી. તો કઈ તકલીફ છે? તો કે ના સ્વામી. કેમ અહીંયા સંતો બરાબર જમાડતા નથી? ત્યાં તો પોક મૂકીઓ. સ્વામીને મનમાં થયું જરૂર કોઈ સાધુ બરાબર જમાડતા લાગતા નથી. સ્વામી કે કોણ નથી જમાડતું? ભંડારીને હમણાં કહી દઉં. ત્યારે સ્વામીને કહે સ્વામી ભંડારીને કાંઈ નહીં કહેતા, એ તો બરાબર જમાડે. તો સ્વામી કે રડો છું કામ? તો સ્વામી જ્યારે જમવા બેહું દૂધપાક પીરસાય, ખીર પીરસાય, બાસુંદી પીરસાય, જલેબી પીરસાય, ત્યારે મનમાં એમ થાય છે અરે રે હું તો આવું સરસ સરસ જમું છું પણ ઘેરે લાલો લાલની માં બિચારા હું જમતા છે કે. જો તો ખરા માયા હે. સાઠ વર્ષે મારીને કાઢી મૂકે તોય ન છૂટે. અમારે કોઠારી સ્વામી બિચારા દહ વર્ષથી દાખલો કરે છે. બોલો એટલે તમે આવો આવે આવે તમને લાગે? એક ભાભા નથી આવતા. બોલો હું કોઠારી સ્વામીને કહું છું તમે મહેનત મૂકો, આના મૂળિયા પાતાળ સુધી ઘરી ગયા નહીં કે ઉખડે. એના કરતાં તમે નિરાતે ધ્યાન કરો, ધ્યાનમાં તમને એના સંકલ્પ થશે. મારા દાદા કહેતા તું મહિના પછી આવીશ, હા મહિનો થઈ ગયો તો આવ્યા નહીં. પાછો ફોન હતો ને કરે મિસ કોલ કરે પાછો તમે કીધી આવવાના, મર્યા પછી આવવાના પાછા, હમણાં આવે એમ નથી. કેટલી અદભુત વાત અહીંયા મુક્તાન સમય લખી રહ્યા છે. સ્વામી કે કેસરી કેરા ગંધથી કોરી કરી કોટી ત્રાસે રે તેમ આત્માના ઉદ્યોગથી અજ્ઞાન નાશે. એવું અજ્ઞાન ક્યારે ટળે, ક્યારે નાશે? જ્યારે જીવાત્મા પરમાત્માનું સારધાર ભજન કરે અને ભજનને અવલંબન કરીને જીવ જ્યારે પૂર્ણ બળને પામે અને પૂર્ણ બળને જ્યારે પામે ને ત્યારે અજ્ઞાનતા ટળે. ને અજ્ઞાનતા જ્યારે ટળે ને ત્યારે અહંકાર, અહમ મમત્વ, દેહમાં રહેલો અહંકાર અને દેહ સંબંધી મરેલું મમત્વ બધું બળીને ખાક થઈ જાય. ભક્તો ગ્રસ્ત આશ્રમ એવા ભક્તો જોયા છે, ગ્રસ્તમાં રહ્યા પછી પણ પરમાત્માનું ખરેખરું જ્યારે ભજન કર્યું છે ત્યારે બધું ખાક થઈ ગયું છે. આમાંથી કદાચ કોઈ ભક્તોએ બગસરામાં દેવજી બાપા બહુ સારા ભગત હતા, કોઈ કદાચ દર્શન કર્યા હોય. કેવા ભગત, સંસારમાં જ રહ્યા લો. એવું નથી સંસારમાં રહ્યા એટલે માણસ મોક્ષ બગાડી જ નાખે. સંસારમાં રહે ત્યાં સુધી વાંધો નહીં, પણ અંદર સંસારને રાખીને ફરે ફરી કરે એટલે તકલીફ છે. હજારો ગેલેન પાણી ઉપર જ્યાં ચાલુ જાય તોય પણ ભય નથી, યાદ રાખજો. હજારો ગેલેન પાણી પર, આખા સમુદ્ર પર જ્યાં ચાલુ જાય તોય ભય નથી, પણ એ જહાજમાં થોડુંક પાણી આવી જાય તો ડૂબી જાય. એમ સંસારમાં રહ્યા પછી ભય નથી, પણ જરાય કે સંસાર અંદર આવી જશે તો આ જીવનરૂપી નાવને ડૂબાડી દે. દેવજી બાપાને અમે જોયા છે, અનુભવ્યા છે. મોટા બ્રહ્મનિષ્ઠ સંતની જેવી સ્થિતિઓ, બ્રહ્મનિષ્ઠ સંત જેવી સ્થિતિ. અને ભક્તો, ફળદ્રુપ ખેતર હોય ને તો જલ્દી મોલ એમાં જામે એમ પૂર્વના એવા આત્મા હશે. એક દાડો મેં પૂછ્યું, મેં કીધું, દેવજી બાપા તમારે પહેલેથી આવો સત્સંગ? મને કે ના સ્વામી, મને તો પેલા ઠામ કોઈ સત્સંગ નહોતો કે. તમે કે થયો ક્યાંથી? તો કે સ્વામી, એકવાર અમે બધા હતાધાર જતા કે હાલીને 25 તરીકે ગામના બધા યુવાનિયાઓ, યુવાનિયા અમે જતા હતાધાર, એમાં ગિરનાર ચડવાનો હતો પાછો, એટલે જૂનાગઢ ગયા, પણ ઉતારીને ક્યાંય વ્યવસ્થા ન થઈને એટલે આપણા મંદિરમાં ઉતર્યા. કે આપણા મંદિરમાં ઉતારો કર્યો, અને પણ સ્વામી મંદિરમાં મેં પગ મૂક્યો તો મને ટાઢું ટાઢું થઈ ગયું. કે મનમાં એમ થયું, આવી અનુભૂતિ આજ પહેલા કોઈ દી નથી થઈ. અને હરિકૃષ્ણ મારા રાધા રમણ દેવના દર્શન કરીને તે બહુ આનંદ આવ્યો. અને સ્વામી મારી ઉંમર તો એ વખતે લગભગ 14-15 વર્ષની ઉંમર, ધામમાં ગયા ને 10-15 વર્ષ થઈ ગયા. મારે 14-15 વર્ષની ઉંમર, અને સભા મંડપમાં આરતી થઈને પછી કથા શરૂ થઈ, અને નાનદાસ સ્વામી કથા કરવા બેઠા. બાઇક ખોલવાનું હોય ને, અને સ્વામીની કથા સાંભળી સ્વામી હૃદયમાં આનંદની ઓધથી ઉઠ્યો. મનમાં એમ થયો, ઓહો, આવું સુખ આજ પહેલાં કોઈ અનુભવ્યું જ નથી કે. અને કથા પૂરી થઈ, ભેગા ભેગા બધા બેઠા હતા, અડધી કથા ઠોમ, હાલો ને જલ્દી, હું કહું ઘડીક બેહો ને. કથા પૂરી કરાવી, કથા પૂરી થઈ એટલે બધા હારે આવેલા મિત્રો કે હાલો જલ્દી આપણે પછી ગિરનાર ચડાય છે ને. એટલે મેં કીધું, સાંભળો, મારે બધા ગિરનારને બધા દત્તાત્રી અહીં આવી ગયા, મારે કાંઈ ગિરનાર ચડવા આવવું નથી, એક કામ કરો તમે તમતાર જાઓ, નીચે ઉતરો ત્યારે અહીંયા આવજો. કે બધા ગિરનાર ચડવા ગયા, હું ગિરનાર ચડવા ગયો નહીં. અને આ મંગળા અને શણગારની વચ્ચેની કથા હતી. પછી શણગાર આરતી થઈ, શણગાર આરતી પછી ફરીવાર કથા શરૂ થઈ, કારણ કે મંદિર, મોટા મંદિરમાં 5-5 કથાઓ થતી. થાય તો વાત જ જુદી ને થતી. અને ભક્તો, જ્યાં કથા હશે યાદ રાખજો ત્યાં સારું રહેશે. કથા જશે ત્યાંથી બધું જશે. નાનદાસ સ્વામી ફરીવાર પાછા શણગાર આરતી પછી કથા કરવા બેઠા. મહંતો, બીજી કથા મહંત જ આવ્યા. ત્યારે મહંત ઉપર કથાની મુખ્ય જવાબદારી રહેતી. ચેષ્ટમ મહંતને ફરીજાત પોગવું પડતું, નિત્ય નિયમ મહંતને ફરીજાત પોગવું પડતું. હવે મહંતોને છૂટ મળી ગઈ, તમારે ક્યાંય નહીં જવાનું, બસ એકલી ખુરશી સંભાળો. નાનદાસ સ્વામી શણગાર પછી કથા કરવા બેઠા, ફરીવાર કથા સાંભળી, બહુ આનંદ થયો. કથા પૂરી થઈ, સ્વામીને પાસે ગયો. સ્વામીને કીધું, સ્વામી મારે સ્વામિનારાયણના ભગત થવું છે. કે સ્વામી મને વર્તમાન ધરાવ્યા, પૂજા આપી, ઓલા તો ગિરનારથી હેઠા ઉતર્યા. એક કથા સાંભળી એટલે ગિરનાર ખોટો થઈ ગયો હતો, બીજી કથા સાંભળી મંદિરમાં આવીને કે હાલો આપણે હતાધાર જવું, બીજી કથા હતાધારે ખોટું થઈ ગયું. કે મેં કીધું, મારે હતાધારે નથી આવવું, મારે ક્યાંય આવવું નથી, તમે જાઓ પાછા જયારે આવો ને ત્યારે તમારે ભેગો બગસરા આવીશ કે એ લોકો પાછા હતા ધારીએ બે દાડા ત્રણ દાડા પછી પાછા આવ્યા. પણ ત્રણ દાડા સુધી કથા સાંભળી ભક્તો સ્વામી કે ઘડીના છઠ્ઠા ભાગમાં જીવ મુક્ત બની જાય. કેટલી વારમાં? ઘડીના છઠ્ઠા ભાગમાં. જો ખબરદાર બને તો તો હવે નાનદાસ સ્વામી જેવા કથાના કરનારા હોય ને શુદ્ધ મુમુક્ષ હોય ત્રણ દાડે કઈ બાકી રહી ખરું? હે, ત્રણ દાડે તો હૃદય ભક્તિના રંગથી રગાઈ ગયું હતું. ભક્તો પાંચ દાડાની શિબિર છે, આમાં ખબરદાર બની જાય ને એમ હૃદય ભક્તિના રંગથી રંગાઈ જવાનું. અને પછી બગસરા આવ્યો અને મારા બાપાએ મને અમદાવાદ પછી મોકલ્યો કે મિલમાં કામ કરવા. પણ પછી તો મને કથા અને હરિકૃષ્ણ મહારાજ બધું સાંભળે. પછી મિલમાં કામ કરતો હતો પણ મિલમાં કામ કરતા કરતા પછી મને દોરા ન દેખાય ને મહારાજ દેખાય. જ્યાં દેખો ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રહે. પછી તો મને જ્યાં કાંઈ કામ કરું એ મહારાજ દેખાય, ગમે કરવા જાઉં તો મહારાજ દેખાય. અને પછી નક્કી કર્યું સાધુ થઈ જવું. પણ મારા દૂરના કાકા તેની ભેગો રહેતો, તેને ખબર પડે કે આને સાધુ થઈ જવું છે. અને મારા બાપાને ટપાલ લખી કે આ સાધુ થઈને વાત કરે છે. મને કાંઈ ખબર નહીં. મારા બાપા કે દીકરા તું અહીંયા પાછો આવ્યો તો હું બગસરા ગયો ત્યાં તો લગ્ન આવી ગયા કે તાબડ તોપ સંબંધ કર. તમને બહુ ઉતાવળ, સમજાણું ખબર પડે કે આ ભગવાન ભજવાનો. તાબડ તોપ સંબંધ કર્યો તે દાડે એવું તો નહોતું કે જોવા જવી પડે કન્યાને. બાપા જોયે મંજૂર, મારો સંબંધી થયેલો નહોતો એને બદલે સંબંધી થઈ ગયો. અને હું જ્યાં બગસરા પહોંચ્યો ત્યાં તો લગ્ન આવી ગયા કે અને સ્વામી મને પરણાવી દીધો. દેવજી બાપા એવું કહેતા, સ્વામી લગ્ન થયા પછી ભજન રહ્યું પરંતુ મહારાજ આ દ્રષ્ટિ નાખું ને દેખાતા ને એ દેખાતા બંધ થઈ ગયા. સ્વામી વર્ષો થઈ ગયા લગ્ન થયા ને તે દાડોનો દાખલો કરું છું પણ હજી મહારાજ દેખાતા નથી. બોલતા બોલતા નાનું છોકરું રડે ને એમ દેવજી બાપા રડી પડતા નાખ્યા. મેં આહોડાની ધારાવ થતી, સ્વામી આજે 80 વર્ષ થયા, 18 વર્ષે ભગવાન ભૂલાણા છે, 18 વર્ષની ઉંમરે મહારાજ મને જ્યાં દ્રષ્ટિ નાખી ત્યાં દેખાતા હતા ત્યારથી મહારાજ ભૂલાણા છે, નથી દેખાતા. આજ 62 વર્ષથી મહેનત કરું છું પણ હજી દેખાતા. ભક્તો સંસાર મહાભયંકર છે પણ બહુ સુખી, આર્થિક બહુ સુખી. પણ ઘેરે જય એક ટાઈમ જમે પણ એ જાતે બનાવેલી, એનો હું ભરોસો કે દીકરાને વહુ નો કહે એને કેવું બનાવ્યું છે, જાતે રસોઈ બનાવે. એક દાડો હસતા હસતા મેં કીધું, જોજે ઓ આ દીકરામાં હેત નથી, દીકરાના દીકરા મનો રહી જાય. મને કે સ્વામી ધનેડા જેવામાં કે દાડાને તોડી નાખ્યું છે કે. અને ધામમાં ગયા ને એ પહેલા જેટલા જેટલા હારા સંતો હતો ને એક મહિનો અગાઉ આવ્યા અને બધાને રસોઈ આપી દીધી. એક એક રસોઈ આપીને પાછું કે ખબર આ એક બીજી રસોઈ કીધું, બીજી રસોઈ છે ને ત્યારે કે ધામમાં ગયા પછી નહીં કીધું. ધામમાં ગયા પછી છોકરાને દેવ્યો દે ન દે કાંઈ નહીં, આ મારી રસોઈ મર્યા પછી નહીં ગયા. અને મર્યા પછી રસોઈ બધી આપ્યા પછી યાત્રામાં ગયા. અને યાત્રામાં ગયા આપણા અયોધ્યા મંદિરમાં દેહ મૂક્યો. એટલે એવું માનવાનું કારણ નથી કે સંસારમાં રહ્યા પછી પણ મારા સુધી ન પહોંચાય, સાવધાન બનવું પડે. માયા જરૂર હટાવી શકાય ભજન કરતા કરતા, જેમ જેમ જીવ બળને પામશે તેમ તેમ માયા હટી જશે. સ્વામી કે કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, જેમ કેસરીના ગંધ માત્રથી ભલભલા હાથીઓ મદ જડતા ભાગી જાય એમ પોસાય તેવી માયા હશે. કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન પોસાય તેવા જબરજસ્ત હશે. પરંતુ ભગવાનનું ભજન કરતા 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 જીવ જ્યારે બળને પામશે ત્યારે બધા જ ત્યાંથી ભાગી છૂટશે. હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ કહે મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. હું ટળે હરી ઢુકડા, છેલ્લી કડી ભગવાન કોને ઢુકડા થશે જેનો હુંકાર ટળી જશે. હું ટળે હરી ઢુકડા, મને અહંકાર ઓગળી જશે. જે કાંઈ થઈ રહ્યું છે મારા પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે, જે કાંઈ કરી રહ્યા છે મારા ભગવાન કરી રહ્યા છે. અને મારા ઠાકોરજી કદાચ પોતાના હાથે સારું કાર્ય થશે એમ માનશે, મારા ઠાકોરજી મને નિમિત્ત બનાવ્યો. ભક્તો તમને બધાને શીખડાવી રાખું, એમાં અમીર લોકોને ખાસ શીખડાવી રાખું, ઠાકોરજી સમૃદ્ધિ આપી હોય ને અને કદાચ ક્યાંય દાન કરો ને એમાં અહંકાર નહીં લાવતા. ઓહો મારા ઠાકોરજી મારા માથે મહેરબાની કરી મને નિમિત્ત બનાવ્યો, કારણ કે મને આપ્યા ત્યારે હું આપી શક્યો ને, હે મને આપ્યા ત્યારે હું આપી શક્યો. ન તો ગ્રહસ્થને દાન કરવાથી અહંકાર આવે, અને કારણ કે ગ્રહસ્થને ધનનો અહંકાર હોય ને, ધનનો અહંકાર આવે, ત્યાગીને ગુણનો અહંકાર આવે. ગ્રહસ્થ ધનાઢ્ય બને અને કદાચ દાન આદિક મોટું કરે તેનો અહંકાર આવે, અને ત્યાગી છે એની અંદર ગુણ આવે. માનો મોટો વિદ્વાન બને, મોટો વક્તા બને, મોટો ગાયક બને, મોટો સંગીતકાર બને, ત્યારે એને એવો અહંકાર આવે, ઓહો મારા જેવો તો કોઈ નહીં. પણ બંને એમ સમજી રાખવું જોઈએ, ઠાકોરજી મને નિમિત્ત બનાવ્યો, બાકી કરનારો તો મારો ઠાકર જ છે. અહંકારને સદૈવ માટે ઓગાળવો. અને ભગવાનના ભક્તો, જેને ઠાકોરજી ધન આપ્યું હોય એને ખૂબ દાન કરવું, સાચું કહું છું, બહુ દાન કરવાની આદત પાડજો. ભલે અહીંયા શિબિર ચાલે તેમ છતાં કહું છું, ખૂબ દાન કરવાની આદત પાડજો, પણ એમાંય મંદિરમાં ખૂબ દાન કરશો. જ્યાં પણ મંદિરો બંધાતા હોય, હું તો ત્યાં સુધી કહું, કદાચ ઓછા વધતા વર્તમાન પાળનારો સાધુ મંદિર બનાવતો હોય ને, તોય પણ મંદિર થતો એને મદદ કરશો. તમારું મને એમ માને કે આનું રૂપિયા આપીશ તો આડાવાળા કરી નાખશો, થાટે છેલ્લી બાકી વસ્તુ લઈને આપી દેજો, સ્ટાઈલ લઈ દેજો, માર્બલ લઈ દેજો, સિંહાસન કરાવી દેજો, મૂર્તિ કરાવી દેજો. કારણ કે મંદિરમાં મહારાજનો બહુ મોટો રાજીપો છે. મંદિર હશે તો ઉપાસના રહેશે, મંદિર હશે તો સંતો આવશે, સંતો આવશે તો સત્સંગ થશે, સત્સંગ થશે તો બ્રહ્મરૂપ બનાશે. તમે વિચારો, આ સંપ્રદાય બધું હોત, એક મંદિર ન હોત તો શું થાત? હે, સાફ થઈ ગયો તો સંપ્રદાય, આજ સાફ થઈ ગયો, મંદિરના આધાર ઉપર સંપ્રદાય ઉભેલો છે. માટે ભગવાનના ભક્તો, મંદિરોમાં ધનાઢ્ય પુરુષોને કહું છું, ગ્રહસ્થોને કહું છું, ખૂબ દાન કરવાની આદત પાડજો. ભલે હું તો કહું, ઓછા વધતા વર્તમાન પાળનારો સાધુ છે, મંદિર બંધાવવું બહુ કઠણ કામ છે, અમે બનાવીએ અમને ખબર છે ને મંદિર. અરે અત્યારે નહીં, તમે હરિલીલામૃત તો વાંચો, બ્રહ્માનંદ સ્વામીને મંદિરે રોવડાવ્યા, સરોવડાવ્યા, રૂપિયા ખલાસ થઈ ગયા મૂળીના મંદિરમાં, પથ્થર મોંઘા થઈ ગયા, જગાત માથે ચડી ગઈ, સ્વામી રોયા છે મહારાજ પાસે, મહારાજ હવે હિંમત આરી ગયો છું, મંદિર પૂરું નહીં થાય. અને મહારાજ દર્શન આપી, સ્વામીનું કાંડું પકડી, ખાણ દેખાડી, સ્વામી અહીંથી પથ્થર કાઢો, મંદિર પૂરા થશે. માટે ભક્તો, મંદિર કોઈ કરતો એમાં મદદરૂપ થાજો. ગમે એટલી સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી પણ લેશ માત્ર અહંકાર નહીં આવવા દેતા. અને કદાચ આ લોકનો અહંકાર ન આવતો, મોટા મોટો અહંકાર બીજો એક આવવાની શક્યતા છે. પ્રથમના સત્તરમાં પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો અહંકાર આવે, હું નિયમ પાળ્યો કોઈ પાળી ન શકે. કેફ જરૂર રાખજો, અહંકાર નહીં, કેફ તો હોવો જ જોઈએ, અહંકાર નહીં. સ્વામી વાતો લખ્યું ને, સ્વામી કે બધા સુઈ ગયા હોય ને આપણે બેઠા બેઠા માળા ફેરવતો ને, આપણા મનમાં એમ થાય બધા સુઈ ગયા ને આપણે માળા ફેરવીએ છીએ, માળા બધી ફોપ. બધા સુઈ ગયા છે ને આપણે બેઠા બેઠા વાંચીએ છીએ ને, આપણા મનમાં તે બધા ઊંઘી ગયા ને આપણે બેઠા બેઠા વાંચીએ તો વાંચ્યું બધું ફોપ. માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ નિયમ પડતા હોય તો પણ એમ માનજો, મારા મહારાજની કૃપાનું ફળ છે, ઘોર કળી કાળની અંદર આવા વર્તમાન પડી શકે છે, પણ એનો અહંકાર તો જીવમાં લાવશો જ નહીં. ભગવાનના ભક્તો યાદ રાખજો, કોઈનાથી વર્તમાન ન પાડે તો એના પર દયા લાવીને ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજાને બળિયા કરો જેથી કરીને વર્તમાન પાડતો થાય, પણ ઘૃણા નહીં. યાદ રાખ, જાણી રાખવો, પાછું જાણી રાખવું, પણ ઘૃણા તો ન જ કરવી. કારણ કે ઘૃણા જો કરશું તો અહંકારી બનશું, અહંકારની અંદર મહારાજ કે કોઈ દી મોટા ગુણ આવે. બહુ સરસ દ્રષ્ટાંત મહારાજ આપ્યું, મહારાજ કે સલાડ કો ખોદતો હોય અને પાણો બોદો બોલે તો સલાટ એમ કે આમાંથી ખૂબ પાણી આવશે, પણ અમે તણખા જીકે તો સલાટ એમ કે આમાં પાણી થશે નહીં, થશે તો પા કોષના કે અડધા કોષનું થશે. અહંકારી ભક્તની અંદર ક્યારેય પણ મોટા ગુણ આવે ને આવે તો પા કોષ કે અડધા કોષ જેટલા જ આવે. માટે ભગવાનના ભક્તો, ગમે તે સ્થિતિએ પહોંચ્યા પછી અહંકાર તો કોઈ દી લાવવો જ નહીં, મારા મહારાજની કૃપાથી આમ પડે છે. ને ઘોર કળી કાળમાં ખરેખર વર્તમાન ભગવાનની કૃપા કોઈ મોટા પુરુષની દ્રષ્ટિથી જ પડે, ને તો વર્તમાન ઘોર કળી કાળમાં પાળવા. તમે વિચારો, દુનિયા આખી વિષયની પાછળ પાગલ થઈ ગઈ છે, અને ત્યારે આપણે આ નિરાતી બેસીને પરમાત્માનું ભજન કરીએ, એ ભગવાનની કૃપા વિના સંભવિત ન બને. અને એવો વિચાર જ્યારે થશે ને ત્યારે ભગવાન હૃદયમાં આવીને વાસ કરશે, હું ટળે હરી ટુકડા તે ટળાય દાસે રે. અને મોટા મોટા સંતો દાસ બન્યા છે કે નહીં કહો તમે? મુક્તાનંદ સ્વામી કેવી સ્થિતિ, એ ખાલી લખતા નથી, અહીંયા ખાલી લખતા નથી, એવું જીવન કર્યું છે. હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે. હે ગણતરીમાં નું આવું એવી નારી છું, હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે. ત્યારે ભક્તો મુક્તાનંદ સ્વામીની અંદર દિવ્ય ગુણોએ પ્રવેશ કર્યો છે. એમ આપણી અંદર પણ દિવ્ય ગુણો ત્યારે જ આવશે, અહંકાર માત્ર ઓગળી જશે. અને સ્વામી કે અહંકાર ઓગળ્યા પછી તો શું અધૂરાય રે? મુક્તાનંદ સ્વામી કહે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. અહંકાર ઓગળ્યા પછી ભગવાન ભક્તથી, ભક્ત હોય તો ભક્ત અને સંત હોય તો સંત, એનાથી એક પળ માત્ર ભગવાન દૂર રહેશે નહીં. પછી તો ભગવાન એની સાથે રહી રહીને બધાય કાર્યો કરશે. અને ભક્તો જીવન જ્યારે આવું બનશે ત્યારે પોતાને પણ એવી અનુભૂતિ થશે કે મારા જીવનના પ્રત્યેક કાર્યો મારી સાથે ભગવાન રહીને કરી રહ્યા છે અને ભગવાન મારી સાથે ને સાથે છે એવી જરૂર અનુભૂતિ પોતાને પણ થવા લાગશે. જેમ જેમ આવા ગુણ આવવા મળશે તેમ તેમ એવી રીતે અદ્ભુત મુક્તાનંદ સ્વામીએ ત્રીજું પદ સમજાવ્યું. હવે ચોથું પદ, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, એ પદને આવતીકાલે છેલ્લું પદ અને એની સાથે કથાની શિબિરની પૂર્ણાવૃત્તિ પછી પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારવાના છે એના સામયમાં એ બધા સ્વાગતમાં પછી આપણે લાગી જવાનું. છેલ્લું અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે એ પદની સાથે પછી કાયમ આનંદમાં ગોવિંદને ગાતા રહેવાનું છે. એટલે ત્રીજા પદની સાથે અત્યારે મારી વાણીને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ દેવ. અધર્મ સ્વર્ગોત્ખનનસ્ય કર્તા, ધર્માન વયસ્યાધિક પુષ્ટિકર્તા, સપ્રિયતા મેખિલ પાપહર્તા, હરે સ્વભક્તે સહ દુઃખહર્તા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. શિબિરના અંતિમ દિવસે કથાનું અંતિમ ભાગમાં અનુભવ સિદ્ધ અદ્ભુત કીર્તનોની મુક્તાનો સમજે રચના કરી છે, જેમાંથી આપણે ત્રણ પદ સાંભળ્યા હતા. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવીને આપદા અંતરથી ભાગી રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે, અને ચોથો પદ છે અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. તો સાંભળીએ ચોથો પદ.
એ અનુભવી આનંદમાં હે ગોવિંદ ગાવે રે, હે અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે.
શુભ